તારીખ 29/5/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 126 127 અને 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 95
એક સમયની પર્યાયમાં પકડે છે, આખા અસ્તિત્વને દબાવીને અનંત આકુલતામાં ઉત્પન્ન થાય છે. પોતે એટલો ટેવાઈ ગયો છે, વાંદરાની ખાડીમાં દુર્ગંધથી ટેવાઈ જાય, ત્યાં રહેનારાને ઝૂંપડપટ્ટીવાળાને આખા મુંબઈની ગટર ત્યાંથી પસાર થતી હોય, એને વહેનારને ગંધ ન આવે, ત્યાંથી એક મિનિટ માટે મોટરમાં નીકળનારને અસહ્ય થાય, તેવું ઈચ્છિત છે. જીવને ટેવાઈ જવું જે તે સંજોગોમાં, એ પણ એની શક્તિને સૂચવે છે. એટલી પ્રતિકારત્વ શક્તિ છે ને એનામાં, એ પણ એની શક્તિને સૂચવે છે કે આટલા અનંત દુઃખને સહે છતાં કાંઈ નહીં જાણે, એને પુણ્યનો ઉદય આવે તો જાણે લીલા લહેર કરતો એમ લાગે છે. અનંત અનંતા દુઃખમાં, એ વખતે પણ અનંતા દુઃખમાં છે. એ દ્રષ્ટાંત લીધું હતું, એ બીજું લીધું હતું, પિંજારાનો દ્રષ્ટાંત. પિંજારો જેમ રૂને પિંજી નાખે છે, ત્યારે ગંઠાઈ ગયેલું ઘટ થઈ ગયેલું રૂ આટલા રૂને એના પેલા ત્રાગ ઉપર ચડાવે, પછી એને પીંજે, ત્યારે એક એક તાંતણે તાંતણો જુદો પાડી નાખે છે. એમ અભેદ આત્મદ્રવ છે, એને ભેદમાં ઉભો રહીને પીંજી નાખે છે, એટલે અનંત દુઃખ થાય છે. બે પ્રકારના દ્રષ્ટાંત આપતા જાગૃતિનો તો અભાવ છે, પણ ટેવાઈ ગયો છે. જેનાથી ટેવાઈ ગયો હોય એનાથી એને એટલું નથી લાગતું. જેમ કે બાળક હોય ને પેટમાં છૂંક આવે તો રડવા લાગે, એને શું જાગૃતિ છે કે આને રોગ કહેવાય, આને વેદના કહેવાય, આ વેદના એટલે દુખાવો કહેવાય, દુખાવ દુખે એટલે રડવું, એવું કંઈક એને શીખવાનો પ્રશ્ન નથી ઉપસ્થિત થતો. પણ એનાથી ટેવાયેલો નથી જીવ, શરીર વેદનાથી ટેવાયેલો નથી, તંદુરસ્તીથી ટેવાયેલો છે. તો તંદુરસ્તી હોય ત્યારે એને કાંઈ શરીરનું કાંઈ લાગે જ નહીં, જાણે શરીર જેવું કાંઈ છે જ નહીં. ખરેખર તો હું શરીરવાળો છું એ બોજો, એ ઉપાધિ છે, એ દુઃખ છે. પણ એ ભાવથી ટેવાઈ ગયો છે, પણ એમાં એક વેદના થાય સોય અડે એટલે, તો એનાથી નથી ટેવાયેલો એમ છે. જાગૃતિ તો નથી જ, પણ જાગૃતિ તો આખો બીજો અસ્થિનો વિષય છે. નહીં તો નાસ્તિમાં અને નાસ્તિના વિષયમાં પણ જીવ જ્યારે ટેવાઈ જાય છે જે તે સંયોગથી, તે શ્રીમંત માણસો એમ કે આવા બળબળતા ઉનાળામાં ખરે તડકે કેવી રીતે મજૂરીનું કામ થાય. જે લોકો મજૂરી કરે છે એ ખરે તડકે કરે છે. ઢગડામાં માલ લાવે છે, ખરે બપોરે ખાર માંથી લાવે છે, કડિયા મકાન ચણે છે, ખરે બપોરે ચણે છે, મકાનના કામ બપોરે બંધ નથી રહેતું. દાડી જે સવારથી સાંજ સુધીની હોય છે, રોજ હોય છે, સવારથી સાંજ સુધીનો હોય છે. ભલે અડધી કલાક કલાક દોઢ કલાક આરામ કરે, પણ બે અઢી વાગે એને કામે છે, બે અઢી વાગે તડકો નથી ખરો કરતો. ટેવાઈ જાય છે, ચામડી ટેવાય, માનસિક રીતે પહેલું ટેવા પડે છે. ચામડીને તો બીજું શું થઈ જાય, જે શું હોય એ થાય, તો માનસિક રીતે માણસને અસહ્ય હોય તો એને રહેવું તકલું મુશ્કેલ પડે છે. એને નથી કર્યું, આપણે તો આમ જ હોય, આપણે તો આમ જ કરવાનું હોય, આપણે તો આમ જ રહેવાનું હોય. પછી જીવની શક્તિ ઘણી છે, આત્મના અનંત દુઃખથી ટેવાયેલો છે. આપણે તો એ ચાલે છે, પર્યાય બુદ્ધિને લઈને, પર્યાય ઉપર દ્રષ્ટિ હોવાને લઈને અનંત આકુલતા અને અનંત દુઃખથી જીવ ટેવાયેલો છે. એમાં એ અંદરથી કંટાળે અને થાકે, આ એની પાત્રતાનો વિષય છે. વર્તમાન સ્થિતિમાંથી કંટાળે, વર્તમાન સ્થિતિમાંથી થાકે, થાકે એવો નહીં, ખરેખર થાકે, ખરેખરો થાકે. માણસ દોડતા દોડતા ખરેખરો થાકે, હવે ડબલું આગળ નહીં જવાય. તરતા તરતા થાકે તો ડૂબી જાય તો ભલે, પણ પછી કાંઈ હાથ પગ વીંજી શકે એમ ખરેખરો થાકે એમ વાત. તો જે વિભાવમાં એ ઘસી રહ્યો છે ત્યાંથી પાછો બીજા જ્ઞાન ખરેખર તો વિભાવમાં અને રાગમાં જીવ વેગથી ધસીને જાય છે. અવલોકન કરે તો એને સમજાયું છે કે કેટલા વેગથી, કેટલા રસથી, કેટલા પુરુષાર્થથી એ વિભાવ પ્રત્યે ધસી રહ્યો છે. એ અવલોકનના અભ્યાસથી સમજાય, જાગૃતિ સમજાય, એની ખબર પડતી નથી. પણ થાકે તો પાછો બીજા જ્ઞાન હરે નહીં. પુરુષાર્થ ઉપડવા પહેલાની પૂર્વ પર્યાયની કુદરતી સ્થિતિ છે, વાસ્તવિક સ્થિતિ છે પાત્રતાની. આવા પાત્ર જીવને પુરુષાર્થ અવશ્ય ઉપડે છે, એની પુરુષાર્થ ન ઉપડે એવું બનતું નથી. બીજા જીવનો તો પુરુષાર્થ જ વર્તમાન અવસ્થામાં સંતોષ થઈને રોકાઈ ગયો છે, એટલે એને પુરુષાર્થ ત્યાં રોકાયેલો છે. જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ તો ત્યાં પતી ગયો, જેટલો શક્તિ હતી એ ત્યાં ખર્ચે છે, પછી બીજે શક્તિ ખર્ચવાનો પ્રશ્ન રહેતો નથી. એકસો સત્યાવીસ કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. આ પદાર્થનું સ્વરૂપ છે, દ્રવ્યાનુયોગનો આ વિષય છે. દ્રવ્યાનુયોગમાં દ્રવ્ય વિશેષ અધિકાર ત્યાં ચાલે છે. બધા દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, વિશેષ એટલે તફાવત વાળા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય સ્વરૂપે નથી. જાતીય દ્રવ્ય તો બીજા દ્રવ્ય સ્વરૂપે હોઈ શકે નહીં કે થઈ શકે નહીં. ચેતન અચેતન ન થાય, અચેતન ચેતન ન થાય. જાત જુદી છે, વિરુદ્ધ જાતિ છે. પણ સજાતીય દ્રવ્યો જીવ એક જીવ બીજા જીવ રૂપે ન થાય, એક પરમાણુ બીજા પરમાણુ રૂપે ન થાય, એક કારણ બીજા કારણ તો એક એકની સંખ્યામાં છે. પણ જે અનેકની સંખ્યામાં છે એવા સજાતીય દ્રવ્યો પણ કોઈ પોતાનું સ્વરૂપ ત્યાગ કરીને, પોતાના અસ્તિત્વને છોડીને બીજા સ્વરૂપે થઈ જાય એવું કદી જાણતું નથી. હવે અહીંયા એ દ્રવ્યના વિષયને અધ્યાત્મમાં ઉતારવો છે. કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી એટલે હું પણ કોઈનું કાંઈ કરી શકતો નથી એ વાત આવે છે. હું કોઈનું કાંઈ કરી શકતો નથી અને મારું બીજો કોઈ કાંઈ કરી શકતો નથી. મારા સુખ દુઃખ લેવા દેવાને જગતમાં કોઈ જીવ કે કોઈ પરમાણુનું કાંઈ પણ કાર્ય નથી. બીજાએ મને દુઃખી કર્યો એ વાત વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ છે. વસ્તુના સ્વરૂપનો જે કાયદો છે, કાનૂન છે, એનો ભંગ છે. મને બીજાએ હેરાન કર્યો, મને બીજાએ દુઃખી કર્યો, દુઃખી કર્યો એ બધું અને હું બીજાનું કરી દઉં એ પણ મિથ્યા અભિપ્રાય છે, મિથ્યા નિર્ણય છે. વસ્તુનું સ્વરૂપ એવું એમ બે પદાર્થ વચ્ચેનું વિજ્ઞાન કર્તૃત્વ બુદ્ધિરૂપ જે મિથ્યાત્વ ભાવ એનો નાશ કરે છે. કર્તૃત્વ બુદ્ધિ છે કે હું બીજાના કામ કરું, બીજા મારા કામ કરે, અથવા એને કદી શંકા ન મટે કે કોઈ મને દુઃખી કરશે તો, એવી શંકા ને એવો ભય એને મટી ન શકે. કોઈ મને બાધા પહોંચાડશે, કોઈ મને મારો નાશ કરી નાખશે, કોઈ મારું મૃત્યુ લાવી દેશે એ શંકા એને કરી જાય નથી. એવી પરિસ્થિતિ થાય. બીજું કે બીજા પદાર્થો મારા છે અને હું એના કાર્યો કરું છું એમ અનેક સંયોગોને મેં મારી કુશળતાથી સંપન્ન કર્યા, પ્રાપ્ત કર્યા. હવે એ સંયોગોમાંથી કાંઈ પણ ઘટે નહીં, ઉલટાની વૃદ્ધિ થાય કે જળવાઈ રહે એવી સાવધાની કર્તૃત્વ બુદ્ધિમાં એને આવ્યા જ્ઞાન નથી. ત્યારે એને નિરાલંબ નિરપેક્ષ સ્વતત્વની સાવધાની કોઈ રીતે એને ઉત્પન્ન થાય, કેમ કે એની સાવધાની બાદમાં સંયોગના અન્ય પદાર્થ ઉપર એટલી સજ્જડ પડી છે કે સ્વરૂપને વિશે જાગ્રત થવું, સાવધાન થવું કે હું નિરાળો ભિન્ન જ્ઞાયક દ્રવ્ય છું, કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળમાં હું ભિન્ન જ્ઞાયક છું, એવો જે અભ્યાસ અંતરમાં ભેદજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે એ વસ્તુ સ્વરૂપના જ્ઞાન વિના, જુદાપણાના દરેક પદાર્થની જુદાઈના ભિન્નતાના જ્ઞાન વિના કોઈ રીતે થઈ શકે એવું નથી. એટલે તો આ નિયમ દેવગુરુ શાસ્ત્રને વિશે પણ દેવગુરુ શાસ્ત્ર લગાડે છે કે અમે પણ કોઈનું કાંઈ કરવા સમર્થ નથી. ગુરુ એમ કહે કે એ શિષ્ય અમે તારું કરવા કાંઈ સમર્થ નથી. ગુરુ શિષ્યનો વ્યવહાર છે એ કહેવા માત્ર છે. હું તારો ગુરુ નથી ને તું મારો શિષ્ય નથી. સ્વરૂપે કરીને તો અમે બધાને સિદ્ધ જ જોઈએ છે, બીજું કાંઈ જોતા નથી. જીનેન્દ્ર પરમાત્મા એમ કહે છે કે હું પણ સારું કલ્યાણ કરી શકું છું, એ વાત એમ એમની વાણી એમ પોકાર કરીને કહે છે કે સારું કોઈ ખરાબ સારું કરી શકે, એ અનાદિની તારી મિથ્યા દ્રષ્ટિ છે, એ બંધ કરી દે, છોડી દે. કદી કોઈથી કોઈનું સારું ખરાબ થાય, વસ્તુ સ્થિતિમાં છે જ નહીં. તારું ભલું કરનાર પણ તું જ અને તારું ગુરુ કરનાર પણ તું જ. બધી વાત જુઠ્ઠી જુઠ્ઠી છે, જુઠ્ઠી વાત સાચી. સવાના કાળે થાય છે, કોઈના રાગથી થાય નહીં, કોઈના દ્રષ્ટિ અટકે નહીં. જે બનનાર હોય તે ફરે નહીં, ફરનાર હોય તે બને નહીં. આ વસ્તુ કઈ કોઈ નથી, પરમાણુ પરમાણુ કાર્ય કરી રહ્યા છે. કોઈ કઈ કરે છે કારણે એ વાતમાં કઈ માલુમ નથી. ગુરુદેવ ચાલુ પ્રવચને કહેતા, રામજીભાઈ બેઠા પરમાણુ મંદિર, એમણે બાંધ્યું ન બાંધ્યું, આ મટકી દીધું, પછી એમણે ચાલુ કરાવ્યું ન કરાયું. સાહેબ ના એ વાત ખોટી છે, આપ ના પાડો છો. એની મેળે ન ગોઠવાય તો કોઈ ગોઠવી શકે પણ નહીં. શિલા ઉપર ચડાવ્યું હોય પ્રેમ જોઈએ, અને પ્રેમ ને ચલાવનાર માણસો જોઈએ. હવે જે ગળે ઉતરે એને આમાં કોઈ કાંઈ કરતું નથી. આટલી બધી મહેનતથી, આટલી બધી વ્યવસ્થાથી આપનું કામ થાય ને તમે કાંઈ કરતો નથી, એક તકો રાખવા તૈયાર નથી. સ્વરૂપ એવું છે, આજે કે કાલે કે અનંત કાળે માયને છૂટકો છે. જો રાગ દ્વેષ મોહ છોડવા હોય તો મિત્રા વિતરાગ થવા માટે વસ્તુનું સ્વરૂપ એને અનુસરીને પરિણમન, એ વિતરાગના કારણ છે. વસ્તુના સ્વરૂપથી જેટલો વિરુદ્ધ જઈશ, આખી દુનિયાના કાર્યો કરવાનો તારો અભિપ્રાય ઊભો થશે, એનાથી અનંતી આકુલતા થશે. છતાં તું કાંઈ નહીં કરી શક, જે થવાનું હશે. ઘણા દુનિયાને જીતવા નીકળ્યા હતા કે નહીં, આ હિટલર દુનિયાને જીતવા જ નીકળ્યો છે. એને પોતે ગણા પાડ, આ તો કાગ્યો દાખલો છે હિટલરનો. એટમ બોમ્બ પહેલો વહેલો એના હાથમાં આવ્યો, શોધ એના હાથમાં, કોઈની પાસે હથિયાર હતું, જ્યાં જાય ત્યાં મારીને લઈ ગયા. હનુમાન સુધી આવી ગયા, ધર્મથી ઉપડેલો રંગોન સુધી આવી ગયો. આખી દુનિયા નથી અભિપ્રાય એનો હતો, એનો બળ હતો ત્યાં રચાયેલો. હું ખલાસ થયા પાંચ પૂરી સુધી એક રક્ષણ હલાવી કે ચલાવી શકે. કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી, પોતા ઉપર ઉતારવાનું. હું કોઈનું કાંઈ કરી શકતું નથી અને મારા કાર્ય માટે કોઈની પણ અપેક્ષા રાખવી એ વ્યર્થ છે. મારું કાર્ય મારા પુરુષાર્થથી થશે, ઊંધા પુરુષાર્થથી અવળું અને સરળા પુરુષાર્થથી સવળું. બીજા પદાર્થો તો તારા નથી એટલે કરી શકતો નથી, પણ વિભાવ પણ તારા નથી તો બહારના સંયોગ તો ક્યાંથી તારા હોય, પ્રશ્ન ચિહ્ન. તારી અવસ્થામાં ઉત્પન્ન થતા વિભાવ ભાવ એ પણ તારા નથી, તારા સ્વરૂપે નથી, તારા નથી એટલે તારા સ્વરૂપે નથી, એ તારું એ મૂળ સ્વરૂપ નથી, એ તું નથી, મૂળમાં તું જેવો છો એ રૂપે આ વિભાવ નથી અને વિભાવ સ્વરૂપે તારું મૂળ રૂપ નથી, મૂળ સ્વરૂપ નથી. જો અવસ્થાના આ વિભાવ અંશને તારે આટલું છેતું છે તો પછી વિભાવના વિષયરૂપ બીજા જે પદાર્થો છે એને તો પોતાપણે સ્વીકાર કરવો એ ઘણું દ્રઢ થયેલું અજ્ઞાન છે ને દ્રઢ થયેલું વિખ્યાત છે. શું થયેલું વિખ્યાત છે? વિભાવ ભાવ મન જનિત અને ઇન્દ્રિય જનિત બધું છે. પાંચ ઇન્દ્રિય અને મન જનિત છે એ પ્રકારના ભાવ વિભાવ ભાવ છે. વિભાવ એટલે વિકારી ભાવ, રાગ દ્વેષ મોહ રતિ અરતિ આદિ અનેક પ્રકારના સોળ કષાય ને નવ નવ કષાય પચીસ પ્રકારના પરિણામ છે કષાયના. મન મનવાળા પ્રાણીને મન હોય છે, મન ન હોય એને પણ વિભાવ તો છે, અથવા મન ન હોય તો મનવાળા પ્રાણીને બીજા દરેક વિભાવ સાથે સાથે રહે છે. સ્પર્શેન્દ્રિય વખતે, ચક્ષુઇન્દ્રિયના વિભાવ વખતે, કર્ણેન્દ્રિયના વિભાવ વખતે, જ્ઞાનેન્દ્રિયના વિભાવ વખતે, રત્નેન્દ્રિયના વિભાવ વખતે મન સાથે બધી વખતે જોડાયેલું રહે છે મનવાળા જીવને. પણ જે અસમની પંચેન્દ્રિય, ચારેન્દ્રિય, ત્રણેન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય છે એને મન નથી પણ વિભાવ તો છે જ, એને વિભાવ નથી એમ તો ન કહી શકાય, એને વિભાવ છે. એટલે વિભાવમાં બધા ભાવ લઈ લીધા, એક વિભાવ કહીને બધું શુભ અશુભ તીવ્ર કષાય મન કષાય સર્વ પ્રકારનો વિકારી પરિણામ બધા વિભાવમાં આવી ગયા. મન લઈએ ત્યાં પછી મન સિવાયના વિભાવનું શું? મનના વિભાવને જ વિભાવ કહીએ તો મન સિવાયના વિભાવ થાય છે એનું શું? એ બહાર રહી ગયા ને. એ તો પોતે આત્મા જ એનો માલિક થઈને ફરે છે, પોતાના વિતરાગી સ્વરૂપને ભૂલીને આત્મા જ એનો માલિક થઈને ફરે છે, પણ છતાંય માલિક થઈ શકતો નથી. જેમ અત્યારે પૈસાનો માલિક થઈને ફરે છે, ત્યાં બેંકના એકાઉન્ટમાં પ્રોપરાઇટર તરીકે મારી જ સહી ચાલે, માલિકી હક મારો છે, આ મકાનનો માલિકી હક મારો છે. શરીરનો તો હોય જ ને, જો મકાનને રૂપિયાનો હોય તો શરીર તો એને હારે નારે રહીએ છે, ઓલા તો આઘાઈ રહીએ છે. મકાન છોડીને તો મુંબઈ જાય અને બેંક છોડીને જાય બહારગામ, પણ શરીર છોડીને તો જાતો નથી. તો શરીરનો તારો માલિકી હક નહીં, શરીરનો માલિકી હક નહીં એમ તો નહીં, તારા વિભાવનો પણ માલિકી હક નહીં. વિભાવ હોય જો જ્ઞાન થાય છે તો છે એનું જ્ઞાન થાય છે કે નથી એનું જ્ઞાન થાય છે? પેલા હતા જ પેલા નહોતા, જ્ઞાન તો જ્ઞાન નહીં પડીએ. વિભાવ વિભાવમાં થયો, હા બધું છે. ત્રિકાળી ધ્રુવ છે, જ્ઞાનની પર્યાય છે, એક સમયનો વિભાવ છે, એક સમયની જ્ઞાનની પર્યાય છે, ત્રિકાળી ધ્રુવ છે, અને વિભાવનો વિષય અન્ય પુદ્ગળો પણ છે, એના નિમિત્તો પણ છે. વિભાવનો સ્વામી અજ્ઞાન ભાવે જીવ અને જ્ઞાન ભાવે એનો કોઈ સ્વામી નહીં, એ ત્રિશંકુ થઈ ગયો આધાર વગરનો, એટલે એનો નાશ થાય છે. જ્ઞાન ભાવે વિભાવનો સ્વામી આત્મા થતો હતો એ એણે છોડી દીધો, કે અરે મારું સ્વરૂપ તો વિભાવ સ્વરૂપ છે નહીં, એ મારા છે નહીં. અત્યાર સુધી મારા મહિના જૂઠથી છેતરાણો હું દુઃખી થયો એના ફળમાં, તો એને જ્ઞાન ભાવે વિભાવનું માલિન સ્વામિત્વ છોડ્યું એનું નામ જ જ્ઞાન દશા છે. નાસ્તિ અપેક્ષાએ વિભાવનું સ્વામિત્વ છોડે તે જ્ઞાની, અને એ વિભાવનું સ્વામિત્વ જેને છોડ્યું ત્યારે વિભાવની શું હાલત થઈ? એ વિભાવ હવે મૃત્યુના પંથે પ્રયાણ કરવા લાગ્યો. એક સમયમાં ઉત્પન્ન થયો, નબળો પડ્યો અને ખર્યો. બીજા સમયે એથી નબળો ઉત્પન્ન થયો અને ખર્યો. વળી પછી પાછો ઉત્પન્ન થયો, એથી નબળો ઉત્પન્ન થઈ અને ગયો. એમ વિભાવ જેમ જર્જરિત, જેમ કોઈ કાપડો જળી જાય એ ટળતો બળતો જળતો સર્વનાશનો થઈ જાય છે, ક્ષય થઈ જાય છે. એને ટીબી લાગુ પડી ગયો વિભાવને. સ્વામિત્વ અનંત શક્તિનો ધણી પોતે છે એ જ્યાં સુધી એને ટેકો આપતો હતો ત્યાં સુધી જોર કરતો હતો. એને જ્યાં સુધી અનંત ગુણ અનંત શક્તિ સંપન્ન આત્માનો એને ટેકો મળતો હતો ત્યાં સુધી એ વિભાવનું જોર દેખાતો હતો. જેવો આત્મા એનો એને આધાર આપવાનું છોડી દીધું, તું મારો નહીં ને હું તારો નહીં, તારે મારે કાંઈ લેવા દેવા નહીં, તું તારું છોડી ખા, એની તાકાત ખલાસ થઈ ગઈ. પછી એ જીવી શકતો નથી. વિભાવને જીવતો રાખનાર ને વિભાવમાં પ્રાણ પૂરનાર આ જીવ જ છે. જેમ માણસ કહે છે ને કે ભાઈ ખોરાક છે એનાથી ઝેર પણ ઉત્પન્ન થાય શરીરની અંદર અને એનાથી રોગ થાય, અને એ જ ખોરાક સુયોગ્ય રીતે લેવાય તો શરીરને પુષ્ટિ આપે, પોષણ આપે. ખોરાક તો તેનો તે છે, સદુપયોગથી એનો તો શરીરને પોષણ મળે છે અને દુરુપયોગથી એનાથી ઝેર ઉત્પન્ન થાય અંદર. બીજું ઝેર કાંઈ બહારથી કોઈ ઝેરનું ઇન્જેક્શન નથી આપતું. હુદરીમાં ઝેર થાય છે, ઊલટી થાય છે, બહુ ખાઈ લે, વધારે પડતું ખાવાથી પાચન ન થાય એમાંથી ઝેર થાય, એ જ પરમાણુ એને સંઘરી શકે નહીં હુદરી પડે બાર ફેંકે. એમ આ પોતે પોતે જ વિભાવરૂપી ઝેરના પ્રાણ પૂરે છે. એટલે તો પુણ્ય તત્વ ને ઝેર કહ્યું છે, કેમ કે વિભાવમાં જાય છે. ઝેર વિષકુંભ, વિષકુંભ એવું નામ આપ્યું સમયસારમાં. અને કયા કયા પરિણામને વિષકુંભ કહ્યું? કે જે વ્યવહાર પ્રતિક્રમણ સ્વરૂપ છે, મારે દોષથી પાછા ઉઠવું છે, મારે વિભાવથી દૂર જવું છે, હું હવે ભૂતકાળમાં કરેલા મારા દોષથી પાછો વળું છું, એવો વિકલ્પ પ્રતિક્રમણનો, એવો વિકલ્પ કે ઝેરનો ખડો છે. આ તો જૈન દર્શન સિવાય એ વાત મળે એવું નથી કે દોષ મટાડવાનો વિકલ્પ ખુદ દોષ છે. હા, એ દોષ મટાડવાનો વિકલ્પ સુદ્ધા વિભાવ ભાવ છે, દોષ છે. જેટલું બીજું ઝેર છે અન્ય પુણ્ય ભાવનું, એટલું જ આ પુણ્ય ભાવરૂપ ઝેર છે. બીજા લોકો એને સાધન માને છે, અથવા જૈનના સંપ્રદાયમાં પણ જે નથી સમજાય એ બધા એને સાધન માને છે. કેટલા પ્રતિક્રમણ કર્યા, સવારનું કર્યું, બપોરનું કર્યું, સાંજનું કર્યું, ત્રણ પ્રતિક્રમણ રોજ કરીએ છીએ. દૃષ્ટિ ન સમજે તો એને ઝેર સમજી શકે. આત્મા ઉપર આક્રમણ કરે છે, આક્રમણ કરે છે પણ આત્મા ઉપર આક્રમણ કરે છે એટલે દમન કરે છે, બળાત્કાર કરે છે, હઠથી એને ત્યાં રોકે છે, સહજ વૃત્તિ એને ત્યાં કામ કરતી નથી. પ્રતિક્રમણ કામ કરી દરેલું પાથરવાના પથરણા ફાડ્યા એમ કે ને, જૈનની ભાષા જ બધી જુદી છે, લૌકિકમાં એવી ભાષા નથી. સંપ્રદાયમાં ફેરફાર છે, બધા વાળા જુદા થયા, પણ શબ્દો તો બધા રાખ્યા છે. કારણ એમ પોતે તપાસે, અશાંતિના તો ઘણા ઘણા કારણો છે. પોતે તપાસે કે પોતાની અશાંતિ માટે પોતાને શું કારણ છે, પોતે પોતાની તપાસ કરે. વિભાવ નો સ્વામી થાય છે ત્યાં સુધી વિભાવ મારા છે એમ જાણીને જીવ વિભાવને પોષણ આપતો. અનુભવ કરે છે પોતાની હૈયાતી, એમાં જોવે છે, અવગાહન કરે છે એમાં, લ્યો ને, અથવા એમાં પોતાનો પ્રવેશ જોવે છે. હું આમાં વિભાવ રૂપ થઈ ગયો છું, વ્યાપકપણે હું વિભાવ રૂપ છું, વ્યાપી ગયો છું હું વિભાવ આખે આખો. એવું જે વિભાવનું અનુભવન એ મિથ્યા અનુભવન છે, એ સાચું નથી. જ્ઞાનની પર્યાય સ્વયં અજ્ઞાન રૂપ થાય છે, જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ થાય છે એટલે એને વિભાવ. જ્ઞાનનું અજ્ઞાનત્વ એ શબ્દ વાપરો છે. 93, 94, 95 ગાથાથી એ વિશે શરૂ કર્યો છે. 92, 93, 94, 95 ગાથા સુધી ચાલ્યો છે સમજતાના કરતા કર્મ અધિકારમાં. ત્યાં ઠંડી ગરમીનો દ્રષ્ટાંત લીધો છે, શીત ઉષ્ણનો દ્રષ્ટાંત લીધો છે. જેમ આત્મા શીત ઉષ્ણ રૂપે થઈ શકતો નથી, છતાં મને ઠંડી લાગી, મને ગરમી લાગે છે એ વગેરે પ્રકારે મિથ્યા અનુભવ કરે છે. ઠંડી ઠંડીમાં છે, ગરમી ગરમીમાં છે, એટલા પરમાણુની પર્યાયમાં છે. આત્માને એનું જ્ઞાન થાય છે, માત્ર જ્ઞાન થાય છે એવું પોતે ભૂલે છે, અને જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરીને મને ઠંડી લાગી, મારામાં એને જ્ઞેય થઈ તો કે મારામાં છે, મારામાં આવી. ખરેખર એનું પ્રતિબિંબ પડ્યું તો એને એમ થાય છે મારામાં આવી ગઈ ઠંડી, મારામાં આવી ગઈ ગરમી. એવો જે પરપ્રવેશ ભાવ કે જીવના નિર્વિકાર સ્વસંવેદનને અવરોધ કરનારો, રોકનારા પરિણામ છે. ઈચ્છંદી અનુભવ પ્રકાશમાં એક બહુ સરસ વાત એ કરી છે કે જીવને સ્વસંવેદન કેમ પ્રગટ થતું નથી, કે પર પ્રવેશ ભાવમાં ઉભો છે એટલે અન્યમાં પ્રવેશ કરી લીધો છે એટલે આ સ્વસંવેદન રોકાઈ ગયું છે. પર પ્રવેશ ભાવથી છૂટો થાય તો સ્વસંવેદન આવિર્ભૂત થાય. આ સિદ્ધે સિદ્ધો હિસાબ મુકાયો એટલે અવલોકનમાં એ જ અભ્યાસ થાય છે કે આ ઠંડી જ્ઞાનમાં છે કે ઠંડીમાં જ્ઞાન છે કે નહીં, જ્ઞાનમાં ઠંડી છે કે નહીં. શરીરની વેદના, વેદનામાં જ્ઞાન છે કે નહીં, જ્ઞાનમાં વેદના છે કે નહીં, આ અભ્યાસ કરવાનો. જ્ઞાનમાં એટલું જ્ઞાન છે અને જ્ઞાનમાં સિવાય જ્ઞાન બીજાનો પ્રવેશ થવો અશક્ય અને અસંભવિત છે. ત્યાં અશક્ય શબ્દ વાપરો છે. આત્માનું શીત ઉષ્ણપણે થવું જેમ અશક્ય છે, તેમ આત્માનું રાગાદી વિભાવવાદી જ્ઞેય રૂપે થવું અશક્ય છે. અશક્ય શબ્દ વાપરો છે સમયસારમાં આગા થવાનું. ભ્રમ થાય છે, અભ્યાસ થાય છે અને જાણે એમ જ માને છે કે આ સાચું છે. ઝાંઝવાળના જળને સાચું જળ માનીને દોડ્યા જ કરે છે, કાંઈ હાથમાં આવતું નથી. એ ભ્રમનો વિષય જેવો છે, સાચું જ લાગે દોડી પડી હોય અને સાપનો ભ્રમ થાય તો સાચો સાપ પડ્યો જોવે એટલો જ ભય થાય કે ઓછો થાય, એટલો જ ભય થાય એને, પછી કઈ દોરડી સાપ ન થાય. ભ્રમથી જેવી તમામ ઉપદેશ છે અથવા ઉપદેશનો બહુ ભાગ છે એ આ જીવની ભ્રમણા મટાડવા માટે છે. કોઈ પદાર્થ ઈષ્ટ નથી, અનિષ્ટ નથી, સારો નથી, ખરાબ નથી. જીવને ભ્રમથી લાગે છે કે આ સારું છે, આ ખરાબ છે, બસ એવું જે એને આભાસ થાય છે, મિથ્યા આભાસ થાય છે, એમાંથી રાગ દ્વેષ જન્મે છે. દેખતા જ એને વ્યામોહ થાય છે અને દર્શન મૂકે છે કે આ ઠીક એટલે રાગ જન્મ, આ અઠીક એટલે આ દ્વેષ જન્મ. મોહના જ બે પુત્રો છે, રાગ અને દ્વેષ. એ અભ્યાસ કરો, ઠીક અને અઠીક પણ થયા કરે છે, ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે પોતાના ઉદયમાં એને પોતે છેતરાય છે, એની જાગૃતિ રાખવી જોઈએ. સામે વસ્તુ ઇષ્ટ નથી, સામો પદાર્થ અનિષ્ટ નથી, અને મને લાગ્યા કરે છે, અને આ લાગ્યા કરે છે તો ઠીક, પણ આનું ફળ બહુ ખરાબ છે. જન્મ મરણનું બીજ આ મિથ્યાત્મા રહેલું છે. અનંત જન્મ મરણનું બીજ, અનંત ભવ ભ્રમણનું બીજ, અનંત નિગોદના ભવનું બીજ આ છેતરામણમાં રહેલું છે. આ ભ્રમણા છે એ સામાન્ય દોષ નથી, સામાન્ય રોગ નથી, પણ અનંત નિગોદના ભવનું બીજ જેમ એની અંદર સાજું છે, તેમ એક વડના એક નાના બીજમાં, પેટામાં તો ઘણા બીજ છે, બોરડીના બોર જેવું એક પેટું હોય એની અંદર કેટલાય બીજ હોય છે, બહુબીજ ફળ છે. એક બીજમાં મોટો વડલો ફાટે ફાલે ને એક વડલામાં એવા કેટલાય હજારો લાખો બીજ ઉત્પન્ન થાય, લાખો ટેટા ઉત્પન્ન થાય એકમાં એકમાં પછા નહીં, એટલી શક્તિ આ એક બીજમાં પડેલી છે. એવું આ ભ્રમણાનો બીજ છે. એ ભ્રમણાનો બીજ બળી જાય અને ફરીને ઉગે નહીં એટલો પુરુષાર્થ જીવને કરવા જોઈએ. પોતાનું હિત સાધવાનો આ ખાસ મુદ્દો છે. ગમે તેમ કરીને આ મનુષ્ય ભવ મળ્યો છે, સબ અવસર આ ચૂકા હૈ, તો આટલો ઓછામાં ઓછો એને કામ કરવું જોઈએ. એ બીજ બળી જવું, પછી આગળની સ્થિતિ આપોઆપ પૂર્ણતા સુધીની તો ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. સમ્યક દર્શન પોતે એમ કહે છે કે તારે મોક્ષમાં નહીં આવવું હોય તો પણ હું તને સંસારમાંથી ઘસડીને બાંધીને મોક્ષમાં લઈ જઈશ, પછી તું સંસારમાં રહી શકે એ પરિસ્થિતિ રહેશે. કહે છે પોતે એ પરિણમન અપેક્ષા એ જીવનું પરિણમન છે એવું બતાવવું હોય ત્યારે એ પોતે કરે છે એમ કહેવાય. એટલે એ પદાર્થ જ્ઞાનનો વિષય થયો. હવે પદાર્થ જ્ઞાન ઉપરથી અધ્યાત્મ ઉપર આવવું છે તો એમાં પદાર્થ જ્ઞાનનો એ સિદ્ધાંત પકડી રાખવાની આવશ્યકતા નથી. એ જાણી લીધો કે આ જીવ કરે છે. હવે એ છોડવા છે તો અંદરમાં ને અંદરમાં પોતાનું મૂળ સ્વરૂપ જેનો પોતે સ્વામી છે ને જેનો કદી ત્યાગ થતો નથી કોણ, એવો પોતે કોણ, અને જેનો ત્યાગ થાય છે ને જે રાખ્યા રહેતા નથી, ભલે તને કોઈ વિભાવ સુહાતો હોય, સારો લાગતો હોય, પણ એને ટકાવી શકે એ વિભાવ રહેશે નહીં, છૂટી જશે. તારું હોય તો તારામાંથી છૂટે નહીં, તારું નથી એ તારામાંથી છૂટી જાય છે, તારો એના ઉપર કંટ્રોલ નથી, કેમ કે તારું છે નહીં, પણ તે તારું માયનું છે, તે તારા ભાવ મરણ અને દ્રવ્ય મરણનું કારણ છે. તારું મૂળ સ્વરૂપ જો તો તને એને તને તારાપણું એમાં જણાશે, અને તારાપણું જેને તને તારા સ્વરૂપમાં જણાશે ત્યારે તને આપોઆપ ક્ષણિક વિભાવમાં તારાપણું પોતાપણું સ્વામિત્વ જણાશે જ નહીં. જ્ઞાની વિભાવ અંશમાં સ્વામિત્વ કરતા નથી એનો અર્થ શું છે? કે વિભાવ અંશમાં એને પોતાપણું ભાસતું પણ નથી, જ્ઞાનમાં ભાસતું પણ નથી કે આ વિભાવ મારો છે, હું એ સ્વરૂપે થઈ ગયો છું. હું તો પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે અનાદિથી છું અને આ વિભાવ થવાના સર્વ વર્તમાનમાં એ સ્વરૂપે જ રહ્યો છું. મારું વિતરાગ પૂર્ણ વિતરાગ સ્વરૂપ મટીને ફીટીને કે વિલય પામીને એક સમયના વિભાવ રૂપે થયું નથી કે થઈ ગયું નથી. કેવું છે? જો થઈ ગયું હોય તો એનો નાશ થતા પોતાનો નાશ થાય, પણ જ્યારે એને પોતાના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ પડે છે ત્યારે એને ખ્યાલ આવે છે હું તો એમને રહું છું. નદીના કાંઠે ઉભેલો માણસ પાણીના પ્રવાહને જુએ ત્યારે એને ખ્યાલ આવે છે, જો ભાન મારીએ તો, કે આ પાણીનો પ્રવાહ વહે છે અને હું કાંઠે હેલા વગરનો એમને સ્થિર ઊભો છું. પણ જો પાણીના પ્રવાહમાં એકાકાર થાય તો એને એમ લાગે કે હું તણાવ છું. શું ભ્રમ થઈ જાય? એને દ્રષ્ટિભ્રમ થાય એવી રીતે કે હું તણાવ છું, આ પ્રવાહમાં હું તણાવ છું. તો એને એમ થાય કે હું હવે આ ઊભો છું તો કંઈક બેલેન્સ ગુમાવી તો નહીં જઉં ને, પડી તો નહીં જઉં ને, લપસી તો નહીં જઉં ને, ડૂબી તો નહીં જઉં ને, પણ તું પાણીમાં જ નથી, તું તો કાંઠે ઊભો છો, જુદો. પણ એકાકાર દ્રષ્ટિ પ્રવાહમાં કરે તો એને તણાતો લાગે અને પોતાના ભાનમાં રહીએ તો એ વહેતા પાણીને નિરાતે જુએ છે. એમ વિભાવ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. એકાકાર થાય તો તણાય, તણાયાનો અનુભવ થાય એને, એ ડૂબ્યો એ મર્યો. અને કાંઠે ઊભો રહીએ તો કાંઈ વાંધો નથી, તો વિભાવ આવીને ચાલ્યો જશે, આવીને ચાલ્યો જશે, પછી બહુ લાંબો કાળ આવશે નહીં. કેવો ભ્રમ થાય છે? ખરેખર તો કાંઠે ઉપર, પણ ભ્રમ એવો થાય છે કે હું તણાવ છું, ચાલ્યો જાણે પ્રવાહની અંદર, ક્યાંય જતો નથી, ભ્રમણા જ છે ખાલી, દ્રષ્ટિ ભ્રમ છે બીજી પાઈ નહીં. પ્રશ્ન લીધો છે એમાં પરમાગમ સાર માહિતી. દ્રષ્ટિના નિદાનમાં ખેંચે છે કે વિભાવને પોતાના જાણે મુમુક્ષુ જીવ જીવ, શું કે જ્ઞાની તો ભિન્ન જાણે છે પણ મુમુક્ષુ હજી જ્ઞાની ન થયો હોય એ પોતાના જાણે કે પોતાથી ભિન્ન જાણે. ઓકે, ગુરુદેવ ઉત્તર આપ્યો છે, દોષ પોતે કર્યો છે એમ જાણે અને એનાથી છૂટવા માટે મારાથી ભિન્ન છે એમ જાણે. ઘણી વિચિક્ષણતા છે, દોષ પોતે કર્યો છે એમ જાણે કે એકત્વ બુદ્ધિએ કરેલો દોષ છે અને એનાથી ભિન્ન થવા અર્થે મારાથી ભિન્ન છે, મારું સ્વરૂપ કોઈ જુદું વિતરાગ સ્વરૂપ છે એમ જાણે, એ રીતે પ્રયત્ન કરે, જુદો પડવાનો પ્રયત્ન કરવો. જુદો પડવાનો પ્રયત્ન ક્યારે કરે? કે એકમેક છું એવું ખબર પડી ગઈ કે આ એકમેક થઈ જવાય છે ને, એકમેક થવાથી આ મોટું નુકસાન છે જીવને, એના આનંદ પ્રાણનો ઘાત છે, એની શાંતિનો ઘાણ વળી જાય છે, એને શાંતિ ઊભી થાય છે, ત્યારે એને છૂટા પડવાનો પ્રયત્ન થાય છે. એ છૂટા થવાના પ્રયત્નની અંદર એ મારા નથી પોતાનું સ્વરૂપ ઓળખીને, મારા સ્વરૂપે એ નથી એવી રીતે એને ભિન્ન જાણે છે. આ તો અપૂર્વ વાતો કરી છે અને એ કરેલી અપૂર્વ વાતો અપૂર્વ છે એમ ભાસવી, એની અપૂર્વતા ભાસવી. જ્યારે એની અપૂર્વતા ભાસે ત્યારે એનો ખરો મહિમા આવે અને ત્યારે જીવનો પુરુષાર્થ જ્યાં મહિમા હોય એ બાજુ લાગે. છે ઋષિ મહારાજ નિયમ બે સવા બે લીટી છે પણ બે મુદ્દા છે એક તો વસ્તુનું સ્વરૂપ કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી ભિન્ન ભિન્ન છે અને એ ભિન્નતાને કે ક્યાં સુધી આરાધના માટે લઈ જવી છે કે વિભાવ ભાવ પણ મારો નથી મારા સ્વરૂપે નથી એમ વસ્તુનું ભિન્ન સ્વરૂપ અને ભેદ જ્ઞાન બે લીટીમાં બે મુદ્દા છે વિભાવથી એ ભેદ જ્ઞાન કરાયું છે અને પરદ્રવથી પણ ભેદ જ્ઞાન કરાયું છે એકસો ને 28 નું બોલ છે જ્ઞાની નિદર્શન આત્મા તો જાણનાર છે આત્મા જાણનાર છે એવો અનુભવ કરે છે એવા જે જ્ઞાની તેને જ્ઞાતા ધારા જ્ઞાન ધારા પ્રગટ થયેલી છે એવી જ્ઞાનીની જ્ઞાતા ધારાને અથવા આત્માની જ્ઞાતા ધારાને કોઈ રોકી શકતો નથી કે જ્ઞાનીને જે જ્ઞાન ધારા પ્રગટ થઈ એની શક્તિ કેટલી એનું સામર્થ્ય કેટલું એ વાત લેવી છે કે આત્માની જ્ઞાતા ધારાને કોઈ રોગો રોકી શકતો નથી પછી સામાન્ય રીતે કોઈ પણ કાર્યની અંદર વિઘ્ન આવે છે એ દ્રષ્ટાંત લેવામાં આવે છે કે રોગ આવે ઉપસર્ગ આવે ત્યારે માણસને ચાલતા કામો પડતા મૂકવા પડે છે ચાલતું કાર્ય છોડી દેવું પડે છે એ ત્યારે શરીરમાં રોગ છે કોઈ કામ આપણે કરી શકીએ રોગને લઈને માનસિક ઉપાધિ રહે છે શરીરની વ્યાધિને ઉપાધિ બે ભેગા થાય બધા કામ છોડવાનું છોડી દે માણસ તો બીજા એ જ રીતે ઉપસર્ગ કરે તો પણ એના કાર્યમાં વિઘ્ન આવે જ્ઞાતા ધારાની શક્તિ એવી છે કે એમાં કાંઈ થઈ શકતું નથી ભલે રોગ આવે પણ જ્ઞાતા ધારાને તે રોકી શકે રોગ આવી શકે છે શરીરમાં તો એ વખતે જ્ઞાતા ધારાને તો એ રોકી શકે નહીં રોગ ઉલટાની જ્ઞાતા ધારા છે એ વધારે ઉગ્ર થાય છે આ જ્ઞાનીની સર્વ જ્ઞાનીની તમામ જ્ઞાનીની સહજ દશા છે યોગ્યતાવાળા પાત્રતાવાળા જીવને પણ એમ જ થાય પાત્રતાના લક્ષણમાં આવા છે કે પ્રતિકૂળતાના સમયે તે પોતાના આત્મા પ્રત્યેના પુરુષાર્થને વધારે છે જાગૃતિને વધારે છે મુમુક્ષુ તો જાગૃત જીવ છે તે મુમુક્ષુ છે મુમુક્ષુ છે તે જાગૃત છે જાગૃતિ વિના મુમુક્ષુતા નથી અથવા જાગૃતિ વિના મુમુક્ષુતા નામ માત્ર મુમુક્ષુતા છે ખરેખર મુમુક્ષુતા નથી તો ત્યાં એની જાગૃતિ ઓર વધે છે એનું નામ એ મુમુક્ષુતાની પાત્રતા છે જ્ઞાની તો એની આગળની દશામાં છે વિશેષ દશામાં છે તો જ્યારે જ્યારે રોગ આદિ થાય ઉપસર્ગ આવે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા આવે ત્યારે એને પોતાની જ્ઞાતા ધારા જ્ઞાન ધારા એ જ્ઞાન સતેજ થાય છે ઉગ્ર થાય છે જોર પકડે છે એટલે એમને ઉપસર્ગ રોગ એ ખરેખર એક ન્યાયે એના મદદ કરતા થઈ જાય છે પોતાના સ્વકાર્યને વિશે ઉપકારી થાય ખરેખર ઉપકારી માને છે ઘણા જ્ઞાનીઓને એવો વિકલ્પ આવી જાય છે કે શરીરમાં રોગ આવ્યો કે તું ઉપકારી છું મારો રોગ આવ્યો ને ઉપકારી કે ઠીક ડાક્ટર આવ્યો એને ઉપકારી કે તો બીજી વાત છે રોગ આવ્યો એને ઉપકારી કે તારા નિમિત્તે મારો પુરુષાર્થ બીજો તું ઉપકારી થઈ જાય ઠીક દ્વેષ ન કરે હિંમતજીએ તો એવો વાક્ય કર્યું છે, આ કાળમાં મુમુક્ષુ માટે લખ્યું છે. પ્રતિકૂળતાઓ આવવી કે થવી એ મુમુક્ષુને તો તરવા બરાબર છે, એમ કે તરવાનો પુરુષાર્થ અથવા વસ્તુના સ્વરૂપને યથાર્થપણે અવલોકન કરવાનો પુરુષાર્થ પ્રતિકૂળતાના સમયે વિશેષ કરીને થવો સંભવે છે. એટલે આ કાળે પ્રતિકૂળતા આવી એ મુમુક્ષુને તો તરવા બરાબર છે. એટલે પ્રતિકૂળતાથી ગભરાય તે મુમુક્ષુને, ઠીક, જગતના જીવને પ્રતિકૂળતા આવ્યા પહેલા ખબર પડે કે પ્રતિકૂળતા આવશે તો છાતીના પાટિયા ભીસાવા માંડે, મૂંઝવણ થવા માંડે, ડાક્ટર બોલાવવા પડે. આ કહે છે કે પ્રતિકૂળતા આવે તો ઠીક છે, આપણે જાગૃત છીએ અને બરાબર બાયો ચડાવીને પુરુષાર્થ કરવા પોતા પૂર્વ તૈયારીમાં હોય છે. આવવા દો, કોઈ વીર પુરુષ હોય તો કોઈ એને ખબર આપે કે તાની સામે લડવા આવે છે ફલાનો, એમ લડવા આવે છે, મારી સામે આવે છે, આવવા દો, થઈ જાઉં છું તૈયારી, આવે ત્યાં સુધીમાં તો હું તૈયાર થઈ જાઉં. એને ભય નથી થતો કે મારી સામે લડવા આવશે, હવે મારું શું થશે, મને મારશે તો, મને મારી નાખશે તો, એ કાયરનું કામ. આ તો કહે છે પ્રતિકૂળતા, અરે કાંઈ વાંધો, પ્રતિકૂળતા જેવું છે હું જગતમાં, આવવા તો દો, જે સંજોગો ઊભા થવાના હોય થવા તો દો, હું બેઠો છું બરાબર મારી શક્તિ સંપન્ન, એને કાંઈ અસર થતી નથી. રોગનો પ્રકાર તો બેન છે, શારીરિક રીતે ઘણા વર્ષથી ખરેખર કહીએ તો એ તો પોતાના અનુભવને લખે છે, એમ કહીએ તો ચાલે. ભલે રોગ આવે, શરીર કાલ પડતું હોય તો આજ પડે જ્ઞાનીને એનો હરક્ષોક હતો નથી. જો શરીરનો પડવાનો અરક્ષોક નથી તો રોગનો અરક્ષોક છે ને હોય, એ પ્રશ્ન રહેતો. ભલે રોગ આવે કે ભલે ઉપસર્ગ આવે, બંનેમાં એ લાગુ પડે. આત્મા તો નિરોગ અને નિરુપસર્ગ છે, એ રોગનો આત્મામાં પ્રવેશ નથી, એવો પ્રત્યક્ષ અનુભવ શરીરની રોગિષ્ટ અવસ્થાના કાળે પણ પૂર્ણ તંદુરસ્ત, પૂર્ણ નિર્વિકાર, રોગ વિનાનો નિરોગ, પૂર્ણ નિરોગ હું છું એવો અનુભવ પ્રત્યક્ષ વર્તે છે. એટલે એમને રોગ મને થયો એ ઉપાધિ, એ બોજો, એવું એકત્વ એમાં થતું નથી. શરીરથી જુદો છે એનો અર્થ જ એ છે કે શરીરમાં જે કાંઈ થાય એનો લાભ નુકસાન મને નથી. જેટલા કોઈ ફેરફારો થાય એનું લાભ નુકસાન આ આત્માને બિલકુલ નથી, અને ખરેખર નથી, વસ્તુતા એ પણ નથી. અનંતા શરીરો છોડ્યા, અનંતા શરીરોમાં રોગ આવ્યા, અનંતા રોગ આવ્યા, અને વૃદ્ધાવસ્થાઓ અનંતી થઈ, અનંતી શક્તિઓ થઈ, અનંતું થઈ ગયું બધું. શરીર હળ્યા, બળ્યા, ઝેળ્યા, રોગિષ્ટ થયા, બધું થયું. આત્માને ક્યાંય ડાઘ લાગ્યો હોય તો બતાવી દે, એને કાંઈ થયું તો નથી, પણ એનો ડાઘે નથી ક્યાંય, કે આ બહુ શરીર બળી ગયું હતું ને એટલે એની ડાઘ રહી ગઈ છે, સહેજ કાળું કાઠું રહી ગયું, કાંઈ નથી. એવું ને એવું નકોર તત્વ છે, એવી એની શક્તિ છે કે શરીરના પૂદગળો આત્માને જરા પણ સ્પર્શી શકતા નથી. પૂદગળો સ્પર્શતા નથી ને પૂદગળિક વેદના એ પણ જ્ઞાનને સ્પર્શી શકતી નથી, આત્માને સ્પર્શી શકતી નથી એટલે જ્ઞાનને સ્પર્શી શકતી નથી, જ્ઞાનને સ્પર્શી શકતી નથી એટલે પોતાને સ્પર્શી શકતી નથી. વેદનાને સુખી થતો થતો જ્ઞાની જાણે છે, જાણે છે એટલું નહીં, વેદનાનો જ્ઞાતા છે એમ નહીં, પણ સુખી થતો થતો જાણે છે, સુખમાં ડોલતો જાણે છે, સુખ છે અંદરથી, સુખ પ્રગટે છે, સુખનો અનુભવ કરે છે. એટલે તો આમનું પદ છે ને, જ્ઞાનત્રાયજીનું પદ છે, જ્ઞાનત્રાયજીનું પદ છે. બાહિર નારકી સુખનું દુઃખ, બહાર નારકી કરતા દુઃખ ભોગે, અંતર સુખ રસે ટકાવે છે, સુખને પીએ છે. બહારમાં લોકો એમ જોવે છે કે નારકના દુઃખ ભોગવે છે, હું તો સુખ અંદરમાં ભોગવું છું. આટલો બધો અંદરમાં ને બહારમાં આટલો બધો ફેર છે. ત્યાં તો રોગો ઘણા છે, નારકીના શરીરમાં તો રોગો ઘણા છે, અને બીજા ઉપસર્ગ પણ ઘણા છે, એક સાથે બંને વાત છે. આત્મા તો નિરોગ ને નિરુપસર્ગ છે. ઉપસર્ગ આવ્યો તો પાંડવોએ અંદર લીનતા કરી, ઉપસર્ગ આવ્યો તો પાંડવોએ અંદર લીનતા, જેવો ઉપસર્ગ આવ્યો તે રસ્તો પતી ગયો પોતાની લીનતાનો. પૂર્ણ સાધવા નીકળેલા, દિશા લીધી, દીક્ષા લીધી એટલે પૂર્ણ સાધવા નીકળેલા, એમાં દુર્યોધને ઉપસર્ગ કર્યો. બહુ સારું, શું ઉપકારી ભાઈ, અમારે કેવો જ્ઞાન સીધું પડી ગયું, સીધું લીનતા કરીને કેવો જ્ઞાન. દુનિયા આખી દુર્યોધનને નિંદે, દુર્યોધનની દુષ્ટ વૃત્તિ વાળો દુર્યોધન ધર્માત્માઓને ઉપસર્ગ કર્યો. આ કહે છે કે ધર્માત્મા કહે છે કે અમને તો હવળું પડ્યું છે, અમને ઓળું પડ્યું, અમને ચાઇને જુદી છે ને, કામ કરવાની પદ્ધતિ જુદી, સહજ જ થાય છે. અલબત્ત એની વૃત્તિ એમને પૃથકરણ કર્યું તો એમાં દુષ્ટતા હતી, પણ જ્ઞાનીને એ દ્રષ્ટિએ નથી જોવું. જ્ઞાનીને એ જ્ઞાન થાય છે કે આની વૃત્તિમાં દુષ્ટતા છે એની ખબર એને પડે છે, પણ એને એ દ્રષ્ટિએ નથી જોવું. એને તો પોતાની ભાવના ઉગ્ર થવામાં નિમિત્ત પડે છે, તો એને એ પડખું પકડવું છે. ઓલું પડખું જાણે છે તો છોડી દે છે, પેલાની દુષ્ટતાનું પડખું જાણે છે તો છોડી દે છે, અને પોતાની ઉગ્ર વૃત્તિ થાય છે એ પડખાને વધારે એ બધું જાય છે. એમ એની જે ચાલ છે એ જુદી રીતે. હા, તો એમ જ થાય, જેટલો વિરોધ થાય એટલી મુમુક્ષુ હોય જ્ઞાની હોય એની ભાવના તીવ્ર થાય. હે, આપણે હમણાં સુરેન્દ્રનગર ગયા હતા, સૂર્યકૃતિ ભગવાનની બધા ભક્તિ કરતા હતા ને, એ જ્યાં જ્યાં સ્થાપના કરે છે ત્યાં મુમુક્ષુ ભક્તિ બહુ કરે છે. પછી ઓછા માણસો હોય કે વધારે હોય, આવી રીતે જાહેર કરે કે કેટલાકથી ગુપ્ત રાખીને કરે, પણ ભક્તિ બહુ કરે છે. અમરેલીમાં ગયા તો 1.5 કલાક તો ભક્તિ કરીને પછી બંધ રાખવા પડે, કે સ્થાપનાનું મુહૂર્ત જાય છે, બંધ રાખવા પડે. જો અમુક પ્રકારે વિરોધ ન થયો તો કદાચ આટલી ભક્તિથી સ્થાપના ન થતી હોત. જે અંદર અંદરથી જે વિરોધ થયો આટલો, તો લોકોને એમ થાય કે હા આ પ્રસંગ આપણને કંઈક કોશિશથી મળે છે, કાંઈક એની કિંમત દેતા મળે છે, તો જોરથી ભક્તિ કરે છે, વધારે ભક્તિ કરે છે. નહીં તો સામાન્ય રીતે જે ટ્રેડિશનલ જે પ્રકારે ચાલે છે બીજા પ્રતિષ્ઠામાં, થોડું પણ ખાસ કરીને ભક્તિના વિદેહ તીર્થંકરની જ્યાં સ્થાપનાની વાત આવે ત્યાં બધા એને દુર્બિલની ભાવે પર્યાય દેખાય છે. એ તો અનંતા તીર્થંકર થવાના, ભક્તિ મહાવિદેહમાં અનંતા ભાવિ તીર્થંકરો થવાના. આ તો એ પ્રતિમાનું પ્રતીક છે, રેપ્રેઝેન્ટેશન, અનંતનું રેપ્રેઝેન્ટેશન એક પ્રતિમા છે. પણ ગુરુદેવને પર્યાય દેખાય છે ને, એ ગુરુદેવને પર્યાયના હિસાબે વિરોધ થયો હતો. ખૂબ ભક્તિ કરે છે, ખૂબ ભક્તિ કરે છે. એ બધે જામનગરમાં તમે જોવો, જ્યાં જ્યાં છો ત્યાં બધે એમ જ કહું કે સામ આયા વિરોધ થાય તો અહીંયા ભાવના તીવ્રથી આવીને રહે છે. આ એને કુદરતી વસ્તુ છે, કરવું પડે ને કુદરતી. શું કહે છે, સ્વર્ગ આવ્યો તો લીનતા કરી એવી ભાષા કરે છે, અને ત્રણેય તો કેવળ પ્રગટાય છે. એ આ ના આવ્યો તો એ તો કરત, પણ આ તો આવ્યો એટલે એ બાનો મળી પરિણામ.